મુંબઈ, પૂજ્ય ભાઈ શ્રી લાલચંદભાઈનું, તારીખ 1/1/83, રવિવાર, પુરુષાર્થ સિદ્ધિ ઉપાય, ગાથા 14 ઉપર, અધ્યાત્મ રસ ઝરતું પુરુષાર્થ પ્રેરક પ્રવચન, સળંગ પ્રવચન નંબર 82.
જે સમય સારી આદિ ખાતી નામની દેવિકા બનાવી એવા અમૃત આચાર્ય ભગવાન જે સમગ્ર ભારતના આચાર્ય થયા છે, અને અતિ આસન ભવ્ય સમાજમાં અલ્પકાળમાં જેનો મોક્ષ થવાનો છે નિશ્ચિત થઈ ચૂક્યો છે એવા પરમાત્માએ આ શાસ્ત્ર બનાવ્યું છે. એમાં 14 નંબરની ગાથા લેવાની છે. આગળ એનું મથાવ 14 નંબરની ગાથાનું મથાવ આગળ આ સંસારનું મૂળ એટલે કે દુઃખનું મૂળ, દુઃખનું મૂળ કારણ બતાવીએ છીએ. આ આત્માને અનાદિકાળથી પરિણામમાં જે આકુરતારૂપ થઈ રહ્યું છે એનું મૂળ કારણ, નિયમરૂપ કારણ શું, જેમાં કોઈ અપવાદ લાગુ ન પડે એને નિયમ કહેવામાં આવે છે. કે આ કારણને જે સેવે એને અવશ્ય દુઃખનો જ અનુભવ રહે એવું એક કારણ એને સેવે છે આત્મા અનાદિકાળથી. એવા કારણને સેવી રહ્યો છે કે જેના કારણે એ દુઃખી થઈ ગયો છે. હવે જો એ દુઃખના કારણનો એને ખ્યાલ આવે તો એ કારણનો નાશ કરી શકે. તો સંસારનું એટલે દુઃખનું મૂળ કારણ શું છે એ બતાવીએ છીએ. એની ગાથાનો અનુવાદ એ રીતે આ આત્મા કર્મોના કરેલા કર્મકૃત, કર્મથી કરાયેલા રાગાદી અથવા શરીરાદિ ભાવોથી સંયુક્ત ન હોવા છતાં, સહિત ન હોવા છતાં, એટલે કે રહિત હોવા છતાં કોણ બધાના આત્માઓ સંસારમાં ભલે રહેલા છે તો પણ બધાના જે આત્માઓ છે શુદ્ધાત્મ તત્વ છે એ રાગ અને શરીરથી ભિન્ન છે. આત્મા અનાદિ અનંત, રાગ અને શરીરથી આત્મા સહિત નથી. આત્મા જ્ઞાન ને આનંદથી અનાદિ અનંત સહિત છે અને આત્મા રાગ અને શરીરથી રહિત જ છે. આમ હોવા છતાં પણ ભગવાન આત્મા રાગ અને દ્યાદિથી ભીર હોવા છતાં પણ, રહિત હોવા છતાં પણ અજ્ઞાની જીવોને સંયુક્ત જેવો પ્રતિભાસે છે. જાણે મારો આત્મા રાગ અને દુઃખથી સહિત છે એમ એને જણાય છે, પ્રતિભાસે છે એટલે જણાય છે. કોને જણાય છે કે અજ્ઞાનીને. શું જણાય છે કે આત્મા રાગથી રહિત હોવા છતાં પણ, દુઃખથી રહિત હોવા છતાં પણ હું રાગ અને રાગના ફળ દુઃખથી સહિત છું એમ એને ભાસે છે, એમ એને જણાય છે. એ એનું અજ્ઞાન છે અને તે પ્રતિભાષણ એવું જે જાણપૂર્ણ મને સ્થાન એ નિશ્ચયથી સંસારનું બીજ છે. સંસારનું એટલે દુઃખનું એ બીજું છે. શું બીજ કહ્યું કે આ ભગવાન આત્મા છે ચૈતન્ય મૂર્તિ, તે વર્તમાન પુણ્યપાપના પરિણામ થાય છે એને રાગ થાય છે, એને કર્મકર છે એ આત્મકર્ત નથી, જીવકર ભાવ નથી. એમ કે આત્મા ચિદાનંદ છે, જ્ઞાનમય છે, એ વર્તમાનમાં પોતાના સ્વભાવને ભૂલીને એની પદ્ધતિ કર્મને વશ થાય છે. કર્મ બાપ કાળે જીવની દશામાં રાગ ઉત્પન્ન કરતું નથી એમ કર્મકૃત નથી. એવી રીતે બળાત્કાર કર્મનો ઉદય આવે અને આત્માને રાગરૂપે બળાત્કારે પરમાવે છે એવી વસ્તુની સ્થિતિ નથી. પણ સ્વયં આત્મા પોતે જ્ઞાતા દ્રષ્ટા હોવા છતાં પણ એની પરિણતિ આત્માનું અવલંબન લઈને પણ કહેવામાં આવે કે રાગ આત્માને આશ્રય થતો નથી, એ રાગ કર્મને આશ્રય થાય છે. માટે જે આશ્રય ભૂત અજીવ તત્વ કર્મ છે, તેથી એના સંગે ને એના નિમિત્તે પણ નથી થતી હોવાને કારણે તે રાગને કર્મ કહેવામાં આવે છે. કર્મથી કરાયેલો રાગ છે, આત્માના સ્વભાવથી રાગ થતો નથી. આત્મા ખરેખર સ્વભાવ દ્રષ્ટિએ રાગને કરતો પણ નથી. મને સ્વભાવ દ્રષ્ટિએ રાગનું નિમિત્ત કારણ પણ આત્મા નથી, કેમ કે રાગ આત્માના આશ્રય થઈ શકતો નથી. માટે આત્મા રાગનું નિમિત્ત કારણ પણ નથી અને આત્મા રાગનું ઉપાદાન કારણ પણ નથી. કેમ કે ઉપાદાન કારણ શુદ્ધ આત્મા અશુદ્ધ પર્યાયનું કર્તાને કારણ હોય તો નિત્ય કરતા પ્રાણ લાવવું પડે. પણ રાગ તો થાય છે, તો એ રાગ જેના સંગે થાય છે કર્મના સંગે, તો તેને કર્મકૃત કહેવામાં આવે છે, આત્મકૃત નથી. છતાં કર્મકૃત રાગને આત્માથી ભિન્ન હોવા છતાં પણ અજ્ઞાની જીવ બાલિકાના અજ્ઞાની જીવ એ રાગને દેહ જેવું થઈ છું એમ એને આપે કે માને છે, તેથી સંસાર એ દુઃખી થઈ ગયો છે. ઠીક છે, આવી રીતે આ આત્મા કર્મકર્મનો અર્થ સમજાણો કે કર્મના લક્ષ્ય થાય છે રાગ, આત્માના લક્ષ્ય રાગ થતો નથી. માટે જેના લક્ષ્ય થાય છે તે તેનું કર્તવ્ય છે, આત્માનું કર્તવ્ય નથી. રાગને જાણવું એ આત્માનું કર્મ ને કાર્ય છે, પણ રાગને કરવું એ આત્માનો સ્વભાવ નથી. ત્યારે રાગ તો થાય છે, રાગ આત્માને આશ્રય થતો નથી. તો કોના લક્ષ્ય કોના આશ્રય થાય છે, કે કર્મના વચ્ચે થાય છે પણ નથી, કે રાગ થયો તેથી તેને કર્મ કહેવામાં આવે છે. આવી રીતે આ આત્મા કર્મ વડે કરેલા નાના પ્રકારના ભાવથી અનેક પ્રકારના રાગ દ્વેષ બાસુ ભાવો એના અનેક પ્રકારો કે વિકારના વિભાવ ભાવના સ્થાનો નાના પ્રકારના એટલે અનેક પ્રકારના ભાવથી સંયુક્ત એટલે સહિત નથી. ત્યારે કે અનાદિ અનંત ભગવાન આત્મા એક સમય માટે પણ એ રાગથી સહિત થઈ શકતો જ નથી, એ રહીત જ રહેલો છે. પણ હું રાગ અને શરીરથી રહીત છું એમ એના શ્રદ્ધા જ્ઞાનમાં એ આવતું નથી, અને ઉલટું આવ્યું કે રાગ અને શરીરથી મારો આત્મા સંસારમાં થઈ છે. ભાઈ, સંસાર અવસ્થામાં પણ ભગવાન આત્મા રાગ અને રાગનું પડદું એનાથી રહીત છે, એનાથી સહિત નથી. તેથી એ જીવકૃત નથી, કેમ કે રાગ આત્માનું અવલંબન લેતા નથી થયો. રાગ કર્મનું અવલંબન લેતા નિમિત્તનું અવલંબન લેતા થાય છે, માટે તે ખરેખર કર્મકૃત છે, જીવકૃત નથી. જીવકૃતના બે પ્રકાર, ઉપાદાનપણે પણ કરતો નથી રાગને અને નિમિત્તપણે પણ રાગને કરતો નથી. ઉપાદાન પણ સપ્તમી યોગ્યતા રાગની થઈ છે અને એમાં કર્મના ઉદયને નિમિત્ત કહેવામાં આવે છે, તેથી તેને કર્મકૃત કહેવામાં આવે છે. સ્વભાવની દ્રષ્ટિ કરાવવી છે. અહીંયા પ્રયોજન શું છે કે સ્વભાવની દ્રષ્ટિ કરાવવી છે. રાગની એકતા તોડીને આત્મામાં એકતા કેમ થાય પ્રવૃત્તિ એ પ્રયોજન છે. સંયુક્ત નથી, સહિત નથી. આત્મા શરીરથી ભિન્ન છે, કર્મથી ભિન્ન છે, કર્મકૃત ભાવ કર્મથી પણ આત્મા ભિન્ન છે. આ પુણ્યને પાપના પરિણામથી આત્મા જુદો છે, બે વચ્ચે અત્યંત અભાવ છે. બે વચ્ચે મેરુ પર્વત જેવી દિવાલ છે, બે વચ્ચે સાંજ છે, બે એક થયા નથી. એક ભાષે છે એ ભિન્ન માને અભિન્ન સંસારો છે. જેને આત્મા કહેવામાં આવે, જેને જીવ તત્વ કહેવામાં આવે, એ આશ્રમ થી ત્રણેક ભિન્ન છે. ભાવ કર્મ થી આત્મા જુદો છે. જેમ આત્મા જ્ઞાન ને આનંદ થી અભિન્ન છે, એમ આત્મા રાગ થી અભિન્ન નથી. રાગ નો તો માત્ર સંયોગ જો છે, એને સંયોગ સંબંધ છે પણ તાદાત્મ સંબંધ નથી. તેથી રહીત હોવા છતાં તો પણ અજ્ઞાની ને અજ્ઞાની એટલે શું કે જે પોતાનો ભગવાન આત્મા રાખતી રહીત હોવા છતાં જે રાખતી હું સહિત છું એમ જે માની રહ્યો છે એનું અજ્ઞાન છે. છતાં એ રાખતી ને દુઃખી સહિત થઈ શકતો નથી. એ તો રહીત જ રહેવાનો છે. શું કહ્યું? ભગવાન આત્મા રાગ થી રહીત છે, છતાં સહિત માને છે તો માનો. પણ ભગવાન આત્મા રાગ થી ને દુઃખ થી એક સમય માત્ર પણ સહિત થઈ શકતો નથી. રહીત જ રહ્યો છે, રહીત જ રહેવાનો. અનાદિનંદ સંયુક્ત નથી એમ એટલે સહિત નથી એટલે કે રહીત છે. જ્ઞાનથી સહિત રાખી રહી તો પણ અજ્ઞાનીને પોતાના અજ્ઞાનથી જો સ્વયં પોતે પોતાની મેળે અજ્ઞાની થઈ ગયો છે કે આ રાગ છે એ મારું સ્વરૂપ છે ને હું જ રાગી છું. આત્મા રાગી થયો નથી, થઈ શકતો પણ નથી. એ તો જ્ઞાન ની મૂર્તિ છે. અનાદિનંદ જ્ઞાન ભય આત્મા છે. રાગ નહીં થઈ શકે તો પણ પોતાના અજ્ઞાન થી એ અજ્ઞાન પોતે સમયે સમયે ઊભું કરે છે. દેહ ભિન્ન છે ને આત્મા ભિન્ન છે, છતાં દેહ મારો છે અને દેહ ને આધારે હું રહેલો છું. ભગવાન આત્મા ને કોઈ નો આધાર નથી, જેમ આકાશ ને કોઈ નો આધાર નથી એમ આત્મા દેહ ને આધારે રહ્યો નથી. કર્મ ને આધારે નથી, રાગ ને આધારે આત્મા નથી. આત્મામાં એક આધાર નામની શક્તિ છે, તેથી એને પરના નિમિત્તના કારકની આધારની અપેક્ષા બિલકુલ લાગુ પડતી. નિરાલંબી તત્વ છે, એને કોઈનો આધાર ને આલંબન નથી. અનાદિ અનંત એવો એનો મૂળ સ્વભાવ છે. પણ એ મૂળ સ્વભાવને ખ્યાલમાં ન લેવો એનું નામ અજ્ઞાન છે. અને અજ્ઞાન થી આત્મા કર્મજનિત ભાવથી આ વ્યવહાર રત્ન ત્રયના પરિણામ દેવગુરુ શાસ્ત્રની ભક્તિનો રાગ હિંસા અહિંસાના વ્રત અવ્રતના જેટલા પરિણામ છે, પાપના પરિણામ ને પુણ્યના પરિણામ એ આત્માને અવલંબને થતા નથી. એ આત્માને આશ્રય ભાવ થતા નથી તો એ કર્મને વશ થાય છે પણ નથી. કર્મને વશ આત્મા થતો નથી, કર્મને વશ એની બહિર્મુખ પરિણતિ કર્મના વશ વર્તે છે. એ પરિણતિ કર્મનો વશ પણ છોડીને પરિણતિ આત્માને વશ આવી જાય ત્યારે તેને ભેદ નામથી અનુભવ. આત્મા અને આત્માના પરિણામ એ પરિણામ પરનું અવલંબન લે છે. ઉપચાર થી કહેવાય કે આત્મા કર્મને વશ થાય છે. ખરેખર જેને આત્મા કહેવામાં આવે શુદ્ધાત્મ તત્વ એ કર્મનો અવલંબન લેતો જ નથી, એને કોઈ કાળે લીધું નથી. જે કે પણ પર્યાય જે એની ઉત્પન્ન થાય છે એ પર્યાય આત્માને આપે ન પ્રવર્તા એના પરિણામ પરનું વર્ષ કરે છે. નિમિત્તનું સંગે જાય છે તો એને કર્મને વર્તી પરણતી થઈ ત્યારે રાગ ઉત્પન્ન થયો. એ કર્મકૃત રાગ છે. એ રાગ થી આત્મા કર્મકૃત રાગ થી આત્મા થઈ છે. રહીત રહીત હોવા છતાં સહિત માને અજ્ઞાન ને મિથ્યા તો મહાપાપ છે. પાપના પરિણામ તો પાપ છે પણ પાપના પરિણામ થી હું સહિત છું એ મહાપાપ છે. શું કહ્યું? હિંસા જીવ ચોરી આદિ ના જીવ પ્રકાર ના ચારિત્ર ના પરિણામ થાય છે. પાપના પરિણામ તો પાપ છે પણ પાપના પરિણામ થી હું સહિત છું એ મોટું પાપ છે. વિખ્યાત હવે એવી રીતે જે કુંજના પરિણામ થાય છે એ કુંજના પરિણામ થી આત્મા રહિત છે, છતાં કુંજના પરિણામ થી હું સહિત છું, એ મોટું પાપ છે. આત્મા રહી છે અને છતાં એ કુંજના પરિણામ થી હું સહિત છું, રહીત હોવા છતાં સહિત છું. કુંજના દયાના પરિણામ થી મારો આત્મા અત્યારે સહિત છે એમ માનવું એ મહા પાપ છે. એમાં એક કહે છે વિખ્યાતો નો પાપ થાય છે, બાકી એનું ભેદ જ્ઞાન કરીને પેલા તમે કથન પ્રગટ થાય પછી પુનમના પાપ ના પરિણામ હોય તેને જ્ઞાન જુદા પણ જાણી લે છે. એની એકતા જ્ઞાન થતું નથી. અસ્થિરતાથી પુનના પાપ ના પરિણામ આવે પણ એ રહીત નું ભાન થયું કે રહ્યું એમ એમ ભાન રહીત જ છું. જ્ઞાન થી સહિત અને રાખી રહીત એવું નિરંતર ભેદ જ્ઞાન ની પ્રવૃત્તિ તેને સંવર્ધતા કહે. અજ્ઞાની આત્મા કર્મજની ભાવો થી કર્મકૃત છે, એ આત્મકૃત નથી. વ્યવહાર નહીં એને જીવકૃત કહે છે, નિશ્ચય નહીં એને કર્મકૃત કહે છે. વ્યવહાર નહીં અન્યથા કથન કરે છે. મોક્ષ માર્ગ પ્રકાશમાં એક સિદ્ધાંત મૂક્યો છે કે નિશ્ચય કે જે નિરૂપણ હોય નિરૂપણ કરવામાં આવ્યું હોય તે નિરૂપણ અસત્ય છે એમ જાણી તેનું શ્રદ્ધાન છોડવું. આત્મા રાગ ને કરે છે એમ વ્યવહાર નથી ઉલ્લેખ કરવામાં આવ્યો હોય ત્યાં એમ સમજવું જોઈએ કે ઉપચાર કેનો કરતા કહેવામાં આવે છે. કરતા તો છોડીને કરતા થાય છે એમ છે નહી. માટે વ્યવહારના કથન ને અભૂતાર્થ નો પ્રચાર ગણી એમ પ્રધાન છોડવું. કર્મચરી ભાવો થી સંયુક્ત જેવો પ્રતિભા છે જાણે હું સહિત છું એમ એને ભાસે છે એનો પ્રતિભા એનું જાણપણું વિખ્યાત છે. આત્મા રાગ ને કરતો નથી ને દુઃખ ને ભોગવતો, કેમ કે રાગ ને દુઃખ થી આત્મા ભિન્ન છે. આ પોતાની પર્યાય દ્રષ્ટિ થી અજ્ઞાની જીવ વિચારે છે ને માને છે, પણ જ્ઞાનીઓ જે સ્વભાવ દ્રષ્ટિથી વાત કરે છે એ એને લક્ષમાં આવતું નથી કે સ્વભાવ દ્રષ્ટિથી જોવામાં આવે તો આત્મા રાગ અને દુઃખ થી ત્રણેકા ભિન્ન છે. એના બે ના પ્રદેશ ભિન્ન છે, વસ્તુ ભિન્ન છે, તેથી એ બે ને આધારે સંબંધ નથી. કે છે હવે ભાવા પેલા આમ કહ્યું ઉદગલ કર્મ ને કારણભૂત રાગાદી ભાવ છે, રાગાદી ભાવો નું કારણ ઉદગલ કર્મ છે એમ પેલા કહ્યું તું આપે. તેથી આ આત્મા દીન સ્વભાવ ભાવની અપેક્ષા એ કર્મજનિત નાના પ્રકારના ભાવોથી જુદો જ ચૈતન્ય માત્ર વસ્તુ છે. પેલા આમ કહ્યું કે ઉદગલ કર્મ ને કારણરૂપ રાગાદી ભાવ છે, રાગ કે નિમિત્ત છે, નવા કર્મ બંધાય કે નૈમિત્તિક વર્તા છે. અને રાગાદી ભાવો નું કારણ રાગ ની ઉત્પત્તિ નું કારણ જૂના કર્મ નો અંગ છે. એ બે ને નિમિત્ત નૈમિત સંબંધ છે. તેથી આ આત્મા હવે કહે છે કે ભલે આવી સ્થિતિ હોય તો પણ નિજ સ્વભાવ ભાવની અપેક્ષા એ જ્ઞાનાનંદ પરમાત્મા છું એવી દ્રષ્ટિ કરીને એવી અપેક્ષા થી જોવામાં આવે તો એ કર્મ જનિત કર્મ થી જન્મેલા અનેક પ્રકારના ભાવો રાગાદી ભાવ કર્મ એનાથી જુદો જો જુદો જ ચૈતન્ય માત્ર વસ્તુ છે. માને તો માનો ને ન માનો તો ન માનો, પણ વસ્તુ તો રાજી ત્રણે કાળ ચૈતન્ય થઈ છે. ચૈતન્ય જળ રાજ એ ત્રણ કાળમાં એક થઈ શકતા, પછી બે વચ્ચે શાંત છે. અણમળતા ભાવ છે, બે જુના છે. રાજ એ ભીન છે ભાઈ, આત્માના શુદ્ધ ચૈતન્ય ઘન ક્ષેત્રમાં એ એનો પાક નથી. એ તો એક સમયની ઉપરની પર્યાયમાં પ્રગટ થાય છે. ભીન છે એનું ક્ષેત્ર. કર્મજનિત નાના પ્રકારના ભાવોથી જુદો ચૈતન્ય માત્ર વસ્તુ છે. હવે દ્રષ્ટાંત આપે, જેમ લાલ ફૂલના નિમિત્તે શ્રીમદજી નથી કહ્યું, જે સ્વરૂપ સમજા વિના પાનો દુઃખ. આ ભગવાન જે આત્મા છે એ આચરણથી જુદો છે, એમ એ જાણતો નથી ક્યાં સુધી તે દુઃખી છે. જે સ્વરૂપ સમજા વિના પોતાનું અસલી જે રૂપ છે, જ્ઞાન ને આનંદમય જીવ તત્વ છે, એને જાણ્યા વિના આત્મા દુઃખી થઈ ગયો છે. કર્મના ઉદયથી કોઈ જીવ દુઃખી થતો નથી. અસાતાવેદની કર્મના ઉદયથી જીવ દુઃખી થતો નથી. પણ દુઃખથી હું સહિત છું એમ માને છે તેથી દુઃખી થાય છે, અને દુઃખથી હું રહીત છું એમ માને ત્યારે તું પ્રગટ. માનવામાં ભૂલ છે. રાગ ભાવ કર્મ એનું ફળ આપૂર્તા, એનાથી આત્મા રહીત છે. કર્મ ચેતના ને કર્મ ફળ ચેતના થી ભગવાન આત્મા ચૈતન્ય મૂર્તિ ભિન્ન છે. એને અભિન્ન માનવું, એક માનવું, બેને એક માનવું એ મીઠા માન્યતા છે. દુઃખ થી ભિન્ન હોવા છતાં દુઃખ થી હું અભિન્ન છું એ જ દુઃખ ની પરંપરા છે. અને જયારે દુઃખ થી હું ભિન્ન સુખમય છું એમ દ્રષ્ટિમાં સુખમય ભગવાન આત્માની દોલત દ્રષ્ટિમાં જ્યાં આવે છે ત્યાં ભગવાન આત્માના પરિણામમાં આકુળતાના સ્થાને અનાકુળ આત્મિક સુખ પ્રગટ થાય છે. દુઃખ થી છૂટવાનો રસ્તો શું કે દુઃખ થી હું ભિન્ન છું. મિથ્યાત્વ ના પરિણામ થી છૂટવાનો ઉપાય શું કે મિથ્યાત્વ ના પરિણામ કર્મકૃત છે એનાથી હું ભિન્ન છું. મિથ્યાત્વ કેમ ટળે કે મિથ્યાત્વ થી મારો આત્મા જુદો છે, એ ભાવ કર્મથી મારો આત્મા ભિન્ન છે એમ જ્યાં ભેદ જ્ઞાન કરીને એ અભેદ સામાન્ય નું અવલોકન કર્યું અને એ ભાવ કર્મો પરથી લક્ષ છૂટું, ભૂલ પાપ પરથી લક્ષ છૂટું, તે સમયે એને આત્માની અનાકુળ આનંદની પ્રાપ્તિ થાય છે. દુઃખ થી છૂટવાનો ઉપાય શું કે દુઃખ થી મારો આત્મા જુદો છે. તું આ ભોગવી રહ્યો છો દુઃખ અને કે છે જુદો છો. ભાઈ આત્મા ભોગવે છે દુઃખ ને એ તારી દ્રષ્ટિ વિપરીત છે. તે સ્વભાવ દ્રષ્ટિ નું કથન સાંભળ્યો કડક લાગે પણ વસ્તુ ની સ્થિતિ આ. દુઃખ ને હું ભોગવું છું એવી જે એકતા, એવી અજ્ઞાનતા એ દુઃખ નો ઉત્પાદક છે. અને રાગ અને રાગ ના ફળ થી હું ભિન્ન ચૈતન્ય પરમાત્મા છું એવો આત્મા દ્રષ્ટિમાં જ્યાં આવ્યો અને જ્યાં પરિણામ જોવે છે તો પરિણામમાં આકુરતા ગઈ અને આનંદની પ્રગટતા. આટલો ફેરફાર કેમ થયો કે દુઃખ થી હું ભિન્ન છું એવું જ્યાં ભાન થાય છે ત્યાં દુઃખ ની નિવૃત્તિ અને અનાકુળ આનંદ ની પ્રવૃત્તિ પર્યાયમાં પ્રગટ થાય છે. દુઃખ ના નાશ નો ઉપાય દુઃખ થી હું ભિન્ન છું. દુઃખ ના નાશ નો ઉપાય શું? દુઃખ થી ભિન્ન છું. મિથ્યાત્વ ના નાશ નો ઉપાય શું? મિથ્યાત્વ ભાવ કર્મ એનાથી મારો ભગવાન આત્મા ભિન્ન છે, અભિન્ન માને છે ત્યાં સુધી મિથ્યા કરે છે, જવાનો જ નથી. સંસાર અવસ્થામાં તો જીવ મિથ્યા દ્રષ્ટિ, જીવ મિથ્યા દ્રષ્ટિ છે ઉપચાર નું વ્યવહાર નું કથન છે. શું કહ્યું? જીવ મિથ્યા દ્રષ્ટિ છે એ ઉપચાર નું કથન છે, વાસ્તવિક કથન નથી. એ ઉપચાર ના વ્યવહાર ના કથન ને અનુપચાર માને એની મોટી ભૂલ છે. ભગવાન આત્મા ભાવ કર્મ થી ભિન્ન છે. નમઃ સંહિતા ના શ્લોક ના માંગલિક માં કહ્યું કે આ ભગવાન આત્મા જે છે એ ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, લોક કર્મ થી રહી છે. માંગલિક માં 415 ગાથા લખવા પહેલા એના સારભૂત કળ કયો તો ભાવકર્મ થી ભિન્ન છે. ઈ તો એને સાંભળે તો ઠીક, ભાવકર્મ થી તો ભિન્ન છે, પણ આ વિખ્યાતો ના પરિણામ થી ભિન્ન છે ઈ શું? હું તો મિથ્યા દ્રષ્ટિ તો છું. મિથ્યા દ્રષ્ટિ આત્મા મિથ્યા દ્રષ્ટિ ના વિખ્યાતો ના પરિણામ થી ભિન્ન કેવો આત્મા ને મિથ્યા દ્રષ્ટિ, અને પાછો કેવો એ વિખ્યાતો ના પરિણામ છે આત્મા ભિન્ન છે. હા, એ વિખ્યાતો ના નાશ નો ઉપાસ જ્ઞાન થી અભિન્ન ભાવકર્મ થી મારો આત્મા ત્રણે કા અભિન્ન છે એવું જયારે ભેદ જ્ઞાન કરે ત્યારે આત્મા ને આત્મા નો અનુભવ થાય, મિથ્યાત્વ ટળી જાય. જેમ લાલ ફૂલ ના નિમિત્તે ફૂલ છે લાલ, એ નિમિત્ત પણ છે, ફટિક લાલ રંગ રૂપે પરણવે છે, એની પર્યાય છે તત્સમી યોગ્યતા. ફટિક લાલ રંગ રૂપે પરણવે છે જયારે પર્યાય થી, ત્યારે પણ ફટિક એના નિર્મળ સ્વભાવ ને છોડતો જાણી ફટિક મણી લાલ ફૂલ ના નિમિત્તે લાલ રંગ રૂપે પડી ગયું તો આખો ફટિક મણી લાલ દેખાય. લાલ મણી જેમ જુદો હોય એમ આખો ફટિક મણી રાખો દેખાય છે, પણ એની અવસ્થા લાલ થઈ છે. પણ અવસ્થા લાલ થઈ છે ત્યારે ફટિક મણી એ પોતાનો નિર્મળ સ્વભાવ કર્યો નથી, પણ સ્વભાવ નું જેને ભાન નથી અને પર્યાય લાલ લક્ષણ છે જીવ નું લક્ષણ મિથ્યા તો છે, એ જીવ નું લક્ષણ છે કે આશ્રમ નું? પ્રાણભાઈ બોલો, આશ્રમ લક્ષણ છે. જો આત્માનું લક્ષણ, આત્માનું લક્ષણ તો જ્ઞાન ને આનંદ છે, એ તો જ્ઞાન ને આનંદ મૂળથી ભરેલો આત્મા છે. અને વિખ્યાત્મતિ તો શૂન્ય છે, ખાલી છે, રહી છે. વિખ્યાત્મના પરિણામ ભગવાન આત્માને સ્પર્શતા પણ નથી, તો એમાં ઘૂસે તો ક્યાંથી? એમ લાલ રંગ રૂપે પરણે છે ત્યારે પણ ફટિક મણી પોતાનો શક્તિરૂપ જે સ્વભાવ છે સફેદ પણું સ્વચ્છ પણું એ છોડતો નથી, પરંતુ તે લાલ રંગ ફટિક નો નિજ ભાવ નથી. નિજ ભાવ પોતાનો સ્વભાવ ભાવ નથી, એ તો ઉપાધિ ભાવ છે. ફટિક સ્વચ્છતા પોતાના શ્વેત વર્ણ થી બિરાજમાન છે. શું કહ્યું? જયારે ફટિક મણી સામે લાલ ફૂલ હોય એની પર્યાયમાં લાલ પણ દેખાય છે, પ્રતિભાસે છે, તે વખતે સ્ફટિક મણી પોતાના સ્વભાવને છોડતો, સ્ફટિક સ્વચ્છતા રૂપ પોતાના શ્વેત વર્ણ થી લાલ વર્ણ પર્યાયનો, પર્યાયનો લાલ વર્ણ અને દ્રવ્યનો શ્વેત વર્ણ, પણ એક સાથે આમ બે વિરોધી ભાવ. હા, શું કહ્યું? પર્યાય થી આમ લાલ વર્ણ દેખાય છે, એ વખતે એના દ્રવ્ય થી શ્વેત વર્ણ છે. શ્વેત વર્ણ અને લાલ પર્યાય નું વર્ણ એ એક સમયમાં છે, પણ એક થઈને રહ્યા નથી, બે ભિન્ન ભિન્ન રહ્યા છે. આમાં લખે છે આમાં કે એની પર્યાયમાં લાલ રંગ ભલે હોય તો પણ એ સ્ફટિક સ્વચ્છતા રૂપ પોતાના શ્વેત વર્ણ થી બિરાજમાન છે. ક્યારે? કે પર્યાય લાલ થઈ ત્યારે. પર્યાયમાં મિથ્યાદર્શન નામ ચારિત્ર પ્રગટ થાય છે ત્યારે પણ ભગવાન આત્મા પોતાના આ શુદ્ધ સ્વભાવ થી બિરાજમાન છે. અંદરમાં એને જો તું એકવાર, આને ન જો, આને જોવાનું બંધ કરી દે, કરવાનું બંધ કરી દે અને જોવાનું પણ બંધ કરી દે, તને ભગવાન આત્માના દર્શન થશે. કે કરવાનું તો બંધ કરું, પણ જાણવાનું કેવી રીતે બંધ થાય? કેમ કે આત્માનો સ્વભાવ તો જાણવાનો છે ને, એ જાણવાનું બંધ કરું તો આત્માનો નાશ થાય. કે ભાઈ, આત્માનો નાશ નહીં થાય, સાંભળ. એ રાગને જાણતા આત્માને જ્ઞાન પણ નથી ને સુખ પણ, કેમ કે રાગમાં જ્ઞાન નથી ને રાગમાં સુખ નથી, માટે એને જાણનારને જ્ઞાન પણ નહીં થાય, સુખ પણ નહીં થાય. ત્યારે શું કરવું? કે રાગ તે ભિન્ન ચૈતન્ય આત્મા છે, એને જાણ તો તને સુખ પણ થશે, આનંદ પણ જ્ઞાન પણ થશે. લાલ રંગ છે તે સ્વરૂપમાં પેઠા સિવાય કેટલી ચોખવટ કરે છે, એનો જે શ્વેત સ્વભાવ છે અટીક નો, એ સ્વભાવમાં લાલ રંગ ઘૂસતો નથી. હે લાલ રંગ છે તે સ્વરૂપમાં પેઠા સિવાય, સ્વરૂપમાં પ્રવેશ થયા વિના એ લાલ પર્યાય શ્વેત એના સ્વભાવ એમાં પ્રવેશી શકતી નથી. પેઠા સિવાય ઉપર ઉપર ઝલક માત્ર દેખાય છે, ઉપર ઉપર ઝલક માત્ર પ્રતિભા દેખાય છે. ખરેખર તો એ સ્ફટિકમણી સ્વચ્છતા છે, ખરેખર તો એ સ્ફટિકમણી સ્વચ્છતા. એ લાલ ફૂલ પણ સ્ફટિકમણીની પર્યાય સ્વચ્છ છે એમ જાહેર કરે છે. એ લાલ થઈ ગઈ એમ જાહેર કરતી નથી, એવી જીવી વાત છે. બેઠા છે ઉપર ઉપર જે દેખાય ત્યાં રત્નો નો પારખું જવેરી છે, સ્ફટિકમણી નો પારખું જવેરી હોત, જવેરી છે, જવેરી તો એમ જ જાણે છે, એમ જ જાણે છે કે સ્ફટિકમણી સ્વચ્છ છે. ભલે પર્યાયમાં લાલ થોડું સ્વચ્છતા દેખાય છે તો પણ એ કઈ સ્ફટિકમણી લાલ થયો નથી, એમ જ જાણે છે. ન પારખું અપરીક્ષક પુરુષને સત્યરૂપ લાલ મણીની જેમ બીજો એક રાતો કાચનો કટકો જુદો એની જેમ રંગ રૂપા જ પ્રતિભાસે છે. જાણે આ સ્ફટિકમણી રાતો છે એમ એને ભ્રાંતિ થાય છે. સ્ફટિકમણી સ્વચ્છ છે એને સ્વભાવની સમીપે જઈને જોઈ શકતો નથી, માત્ર પર્યાયને જુએ છે, નિમિત્તને જુએ છે, નૈમિત્તિકને જુએ છે, એ ફૂલકૃત રાતા રંગને જુએ છે. પણ સ્ફટિકમણીના મૂળ સ્વભાવ સુધી નજર જતી નથી, એટલે એને એમ લાગે છે અપરિષદને કે જેમ બીજા રાતા કટકા છે કાચના, એમાં કાચનો રાતો કટકો છે, પણ એમ છે નહીં. હવે તેવી જ રીતે પ્રશ્ન કરો છો, તેવી જ રીતે કર્મ નિમિત્તથી છે, કર્મના નિમિત્તથી, કર્મકૃતનો અર્થ કર્મના સંગે રાગ પ્રગટ થાય છે, તેને કર્મકૃત કહેવામાં. રાગ આત્માને આશ્રય થતો નથી, એ નિમિત્તના આશ્રય થાય છે. કર્મ નિમિત્તથી આત્મા રાગાદી રૂપે પ્રણય છે. સ્ફટિકમણી લાલ ફૂલ એના સંગમાં સ્ફટિકમણી લાલ રૂપે પ્રણય છે, પર્યાય એમાં આત્મા છે. એ કર્મના સંગે, કર્મના નિમિત્તે, કર્મના લક્ષ્યે આત્મા રાગાદી રૂપે પ્રણય છે. રાગાદી આત્માના નિજભાવ નથી, એ બુદ્ધને પાપના પરિણામ, આત્માનો નિજ ભાવ સ્વભાવ ભાવ નથી, એ પરાયો ભાવ, પાતો ભાવ, આગંતુક ભાવ છે, મહેમાન છે, એ ઘરનો મેમ્બર નથી. એક સમય પૂરતો આવે છે અને પાછો ચાલ્યો જાય છે. તે રાગાદી આત્માના નિજ ભાવ પોતાના ભાવ નથી, એ પરાયા ભાવને પોતાનો ભાવ માનવો એમ ના છે. રાગ કે દયા દાન કરુણા કોમળતાના પરિણામ શાસ્ત્ર સ્વાધ્યાયનો રાગ, દેવગુરુ શાસ્ત્રની ભક્તિનો જે રાગ છે એ આત્માનો નિજ ભાવ નથી. આત્મા પોતાની સ્વચ્છતારૂપ ચૈતન્ય ગુણમાં વિરાજમાન છે. જે બોલો સ્ફટિકમણીનો શ્વેત વર્ણથી વિરાજમાન છે, ભલે પર્યાયમાં રાતા પણ આવ્યું તો પણ એમ આત્મા કર્મના નિમિત્તે ભલે પર્યાયમાં રાગ ઉત્પન્ન થયો હોય ત્યારે પણ, તો પણ અને ત્યારે પણ પર્યાયમાં મિથ્યાત્મની અવસ્થા પ્રગટ થઈ છે તે સમયે આત્મા પોતાની સ્વચ્છતારૂપ, શુદ્ધતારૂપ, નિર્મળતારૂપ ચૈતન્ય ગુણમાં વિરાજમાન છે. આત્મા રાગમાં વિરાજમાન, આત્મા વિભાવ ભાવમાં નથી. આત્મા ક્યાં? આત્માનું અસ્તિત્વ તેમાં છે. ક્યાં છે આત્મા? કે આત્મા પોતાના નિજ નિર્મળ આનંદ આત્માના ગુણો છે એમાં રહેલો આત્મા છે. જોડે બાજુમાં રાગ થાય છે એમાં આત્મા રહેલો નથી, એમાં આત્મા છે જ નહીં. દ્રવ્ય સ્વભાવ રાગની પર્યાયમાં જતો નથી ને રાગ આત્મામાં આવતો નથી. જોડે જોડે બે બાજુ બાજુમાં થાય છે પણ બે રૂપે રહે છે. આત્મા આત્મા રૂપે રહે છે, રાગ આમાં ચોખ્ખું કર્યું ને. આત્મા પોતાની સ્વચ્છતારૂપ, નિર્મળતારૂપ, શુદ્ધતારૂપ ચૈતન્ય ગુણમાં વિરાજમાન છે. ગુણી તો ગુણમાં રહેલો છે, ગુણી દોષમાં કેરી. રાગરૂપ જે દોષ ઉભો થયો છે એમાં ગુણી પરમાત્મા નથી. ત્યારે ગુણી પરમાત્મા ક્યાં છે? કે પોતાના જ્ઞાન ને આનંદ એવા ગુણોમાં રહેલો. એ પણ ભેદ થી સમજાવે કે ખરેખર ગુણ ને ગુણ તો ભેદ છે, પણ રાગમાં આત્મા નથી, પણ આત્મા આત્મામાં છે. આત્મા પોતાના ચૈતન્ય ગુણોમાં રહેલો. ક્યારે કે પર્યાયમાં રાગ છે? ક્યારે? ફટિકમણી લાલ રંગના ફૂલના નિમિત્તે પર્યાયમાં રસા આવી છે, પર્યાય દ્રષ્ટિએ. ત્યારે પણ ફટિક પોતાના શ્વેત સ્વભાવમાં વિરાજમાન છે. એમ આત્મા કર્મના નિમિત્તે એની પરિણતિમાં મળે મલિનતા રાગની અવસ્થા થઈ તો પણ એ રાગમાં આત્મા નથી. આત્મા જ્ઞાનમાં રહેલો છે, ઉપયોગમાં ઉપયોગ છે, એ ક્રોધમાં આત્મા નથી. ક્યારે કે રાગ રૂપે પરણવે? ક્યારે? ત્યારે ક્યાં વિરાજમાન છે ચૈતન્ય મૂર્તિ? કે પોતાના જ્ઞાન આનંદમાં વિરાજમાન છે. એ એમાંથી ખસીને એ રાગમાં જતો નથી. આવું જયારે ભેદ જ્ઞાન કરે ત્યારે એનું કામ કેટલું સ્પષ્ટ થયું છે. બે પરખાની વાત કરતા આવે છે અને આત્મા ક્યાં છે એ દર્શાતા આવે છે. કર્મના નિમિત્તે રાગ જયારે પર્યાયમાં છે ત્યારે એ પર્યાયમાં આત્મા નથી, આશ્રવમાં આત્મા નથી. આત્મા તો જ્ઞાન ગુણમાં, દર્શન ગુણમાં, આનંદ ગુણમાં રહેલો છે. રાગાદી છે આગળ, રાગાદી છે, છે ખરો રાગ પર્યાયમાં. આ પર્યાયમાં રાગ છે ત્યારે તો ભેદ જ્ઞાન નો ઉપદેશ આપે છે. જો પર્યાયમાં રાગ જ ન હોત અને પર્યાયમાં પરિપૂર્ણ શુદ્ધ અવસ્થા પ્રગટ થઈ ગઈ હોત તો ભેદ જ્ઞાન નો મંત્ર હોત જ નહીં. સુરેન્દ્રભાઈ, પર્યાયમાં રાગ છે, કોઈ કે પર્યાયમાં રાગ નથી ને પર્યાયમાં સિદ્ધ થઈ ગયો, મુંડ મૂર્ખ છે, જ્ઞાન એનું ખોટું છે. જ્ઞાન સાચું નથી, એને સ્વભાવની પ્રાપ્તિ થવાનો અવકાશ જ નથી. પણ એ પોતાની ભૂલ કબૂલ કરે છે કે અનાદિકાળથી પરના સંગે મારી દશામાં રાગ દ્વેષ મોહ દુઃખના ભાવો થાય છે, પણ એ મારો નિજ સ્વભાવ નથી. એ ઉપાધિ ભાવ છે, આગંતુક ભાવ છે. એ જાણીને સ્વભાવ રક્ષ કરે તો એ દશામાં મોહનો નાશ. રાગાદી છે, પર્યાયમાં રાગ છે, કેટલું ચોખ્ખું કરે છે. તે સ્વરૂપમાં પેઠા વિના સ્વભાવમાં એનો પ્રવેશ નથી. પાણીમાં તેલનું ટીપું નાખો તો પાણીમાં એ પહેતું નથી, ઉપર ઉપર જ કરે છે. એમાં ભગવાન ચૈતન્ય મૂર્તિ આત્મા છે, જ્ઞાનાનંદ પરમાત્મા. એની વર્તમાન બહિર્મુખ અવસ્થામાં નિમિત્તના સંગે રાગ થયો છે. તે વખતે પણ એ રાગાદી છે તે સ્વરૂપમાં પેટા વિના ઉપર ઉપર માત્ર દેખાય છે. એ રાગ આત્માના સ્વભાવનો ઘાત કરી શકતો નથી, પણ એની વિતરાગી પર્યાયનો ઘાત એમાં થાય છે. પણ વિતરાગી પ્રતિમાનો ઘાત હતો, એની પર્યાયનો ઘાતક છે. આશ્રવ છે તે પર્યાયનો ઘાત કરે છે. ઉપચાર થી એમ કહ્યું કે આત્માનો ઘાત કરે છે, પણ આત્માનો ઘાત કરતો કેમ? કે ઘાત ત્યારે કરે કે રાગ આત્માના સ્વરૂપમાં ચાલ્યો જાય તો શુદ્ધતા ને અશુદ્ધતા કરે, પણ એ સ્વરૂપમાં ટેકી શકતો નથી. માટે આત્માના સ્વભાવનો ત્રિકાળ સ્વભાવનો ઘાત થતો નથી, ક્ષણિક પર્યાય નો ઘાત થવામાં એ કારણ પડે. વિખ્યાતોનો આશ્રમ છે ત્યારે સંવર પ્રગટ થયો નથી, સમ્યક પ્રકૃતિ. તો એ મિથ્યાત્વના આશ્રય ઘાત કોનો કર્યો? એ મિથ્યાત્વનો આશ્રય છે ત્યાં સુધી, એટલે કે પરદ્રવ્યને પરભાવને પોતાના માનવા, એનું નામ મિથ્યા સુધા કહેવાય. એ મિથ્યા શ્રદ્ધા એ ઘાત કોનો કર્યો? કે સમ્યક દર્શન એ પ્રગટ થવું જોઈએ, એ પ્રગટ થતું નથી, તેથી એ ભાવ કર્મ શુદ્ધ પર્યાય નો ઘાત કરે છે એમ કેવાય. એ પણ ઉચ્ચારણ કથન છે, ખરેખર પ્રગટ થાય છે એને ઘાત કરે છે પણ નથી, પણ પ્રગટ થવાનો એનો ઉત્પાદ નો નથી કાળ, અને વિખ્યાતો નો કાળ છે ત્યારે સમ્યક દર્શન ની પર્યાય ઉત્પન્ન નથી થતી એના કારણે, જયારે વિખ્યાત ઉત્પન્ન થાય છે એના કારણે, જયારે સમ્યક ઉત્પન્ન ન થયું તો એમ કેવાય કે સમ્યક દર્શન નો ઘાત વિખ્યાત કરે છે. પણ જીવ તત્વ નો ઘાત તો કઈ શકતો, પાણી ની ઉષ્ણ અવસ્થા થઈ એની યોગ્યતા અને અગ્નિ નિમિત્ત, તો ઉષ્ણ જે પર્યાય પ્રગટ થઈ છે એ તો ફેક્ટ છે, હકીકત છે હો, કે પર્યાય માં ઉષ્ણતા છે, પણ એ ઉષ્ણ પર્યાય એનો ઘાત કર્યો છે કે પાણી નો શક્તિ નો જે સ્વભાવ છે શીતળ એનો ઘાત કરી શકતો નથી, પણ એનો ઘાત કર્યો છે. કેવું હોય તો એટલું કહેવાય કે એની જે નિર્મળ અને શીતળ પર્યાય ઠંડી પ્રગટ થવી જોઈએ એ પ્રગટ થતી નથી, એ શીતળ પર્યાય ને ઘાત કરે છે ઉષ્ણ પર્યાય, પણ એ ઉષ્ણ પર્યાય શીતળ શીતળ સ્વભાવ નો ઘાત કરી શકતો નથી. જો શીતળ સ્વભાવ નો ઘાત કરે તો કોઈને ઠંડુ પાણી પ્રાપ્ત થઈ શકે, પરિણામ પ્રગટ્યા સમ્યક દર્શન નો એ ઘાત કરે છે એમ કહેવામાં આવે છે તો કહો, પણ વિકાસો ના પરિણામ મારાથી ભિન્ન છે, મારામાં પ્રવેશ થઈ જતા મારા સ્વભાવ નો ઘાત થતો નથી, હું તો એવો ને એવો દ્રષ્ટાંતમાં તો આમાં મજા કરે, પણ જાતે જાત આવે આમાં નથી થતું, હજી આમાં નથી થતું, બાકી રાખો ખજાનો આપી ગયા છે. આખી જિંદગી આખી લાઈફ ટેક સાંભળે કે વાંચે તો પૂરું થાય નહીં, 9000 તો વ્યાખ્યાન ટેકમાં પોતેનો ગુણાકાર કરતું છે, રોજ ની એક ટેક સાંભળે તો કેટલા વર્ષ, 22 વર્ષ લેખો કેવા થાય. શું કહ્યું કે વિખ્યાત માં આશ્રવો ઘાતક છે, પણ કોનો ઘાત કરે છે, પરિણામ નો ઘાત કરે છે, પણ સ્વભાવ નો ઘાત કરી શકતો નથી, માટે તો હિંમત માં આવી જા, મારો સ્વભાવ તો પડીકા બંધ એવો ને એવો રહેલો, અનાદિ અનંત હું શુદ્ધ ચિદાનંદ આત્મા છું, મારામાં અશુદ્ધતા પ્રવેશી શકતી, અશુદ્ધતા બહાર રહી જાય છે. એક વાત કરીને વાંચો, દાદાજી કે તે સ્વરૂપમાં પૈસા વિના આત્માના સ્વભાવમાં રાગ ઘૂસી જતો હશે, વિના ઉપર ઉપર જલ્દ માત્ર દેખાય ત્યાં જ્ઞાની સ્વરૂપ ના પરીક્ષક, જ્ઞાની એ સ્વભાવ ના પરીક્ષક, તો એમ જ જાણે છે. કેમ જાણે છે? કે આ રાગ ઉપર ઉપર કરે છે, મારા સ્વભાવમાં આવીને એ મારી શુદ્ધતા ને કઈ હણી શકતો, એની તાકાત નથી પરમાત્મા ને હલાવી શકે રાગ, ધ્રુવ પરમાત્મા ને હલાવી શકે એનામાં તાકાત નથી, પણ એ હું ધ્રુવ અચળ પરમાત્મા છું એમ જ્યાં સુધી શ્રદ્ધા કરતો નથી ત્યાં સુધી એની શ્રદ્ધા હલી ગઈ છે, પણ ભગવાન આત્મા હતો સ્વરૂપમાં બેઠા વિના ઉપર ઉપર જલક માત્ર દેખાય છે, ત્યાં જ્ઞાની સ્વરૂપમાં પરીક્ષક તો જવે તો એમ જ જાણે છે. અને અપરીક્ષક જીવોને અહીંયા એક શરૂઆતમાં હું આવ્યો ને 10-12 વર્ષ પહેલા જયારે આવ્યો ને ત્યારનો એક દાખલો મને યાદ આવે છે, શાંતિભાઈ ઝવેરી ને ધોરાવો આપો છો તો ધોઈને આવી જશે, ભલે લાવો. શાંતિભાઈ ઝવેરી ને આપ્યા, બુટિયા છે, મેલા છે, એને જરા છાપ આપણે કરાવો ભલે કે મેં પૂજા આની કિંમત તો કરી દો, શું આની કિંમત હશે? તો કે આની કિંમત લગભગ આટલી છે, એ વખતે 5000 રૂપિયા કિંમત છે. ઠીક છે. એટલે પછી ધોરાવ્યા, બેતનજી ધોઈને આવી ગયા. મેં તો ભાઈ જો હું એ વખતે બોલ્યો નતો, મને એમ હતું કે આ 5000 રૂપિયાની કિંમત કરો છો, એ વેલા છે એટલે તમે 5000 ની કિંમત કરો છો, પણ જો ધોરાવી સાથે લાવશો ને તો તમે 10000 કિંમત કરશો. એમ હું જાણતો હતો મનમાં,
જીવકૃત રાગ છે અને હવે અહીંયા કયો છો એ કર્મકૃત છે.
એનો હેતુ શું, પ્રયોજન શું છે? એનો ઉત્તર, રાગાદી ભાવ ચેતના રૂપ છે, તેથી તેનો કરતા જીવ છે. ઈચ્છી વિકાર ચેતન નો બગાડ છે, ચેતન નો વિકાર છે, ચેતન નો બગાડ છે પર્યાય નો, તેથી એનો કરતા જીવ છે પર્યાય દ્રષ્ટિએ એમ કહ્યું હતું. પરંતુ અહી સમ્યક દર્શન પ્રગટ કરાવવા માટે ધર્મની ઉપલબ્ધિ કરાવવાના હેતુએ મૂળભૂત જીવના શુદ્ધ સ્વભાવની અપેક્ષાએ, પર્યાય અપેક્ષાએ કથન હતું, વિશેષ અપેક્ષાએ કથન હતું, હવે સામાન્ય અપેક્ષાએ કથનથી મૂળભૂત જીવના શુદ્ધ સ્વભાવની અપેક્ષાએ રાગાદી ભાવ કર્મના નિમિત્તથી થાય છે, તેથી કર્મકૃત છે. નિમિત્ત સાપેક્ષથી થાય છે, નિમિત્તના અવલંબે થાય છે, તે અપેક્ષાએ તેને અમે કર્મકૃત કહેવામાં આવે છે.
અહીંયાથી 30 મિનિટની ભક્તિ શરૂ થાય છે.
ભગવાન આત્માની વાત એવી સરસ રીતે આપણી સામે રાખી કે નાનું નાનું બાળક પણ જ્યાં દ્રવ્ય ગુણ પર્યાયની વાત કરતું હોય, ઉત્પાદ વે ધ્રુવની વાત કરતું હોય, ત્યારે લોકો સમજી જાય કે આ સૌંદર્યનું બાળક છે. એના મોઢા પર દેખાઈ જાય કે આ કાંજી સ્વામીનો ચેલો છે. કોઈથી ડરવાની એની વાત ન હોય, એની વાતમાં કોઈ મોડી વાત ન હોય, જેની શંકામાં, જેની કોઈ પણ તત્વ બાબતમાં એની જયારે શંકાએ પૂછે ત્યારે આશંકા રૂપે હોય, શંકા રૂપે ન હોય, ન સમજાય એ શક્યતા હોય, પણ આપ કહો છો એ વાતમાં કઈ ભૂલ છે એવી એના મનમાં વાત પણ ન હોય, એવા કૃપાળુ ગુરુદેવ એની વિદાય પછી આપણને તો, આપણા માટે તો જાણે કે એક અધ્યાત્મનો સ્ત્રોત્ર, અમૃતનો ફુવારો, અમૃતનો ઢોરિયો, જાણે કે આપણે સાંભળીએ તો, આપણે સાંભળવું હોય તો, પણ બાકી તો મારા ધર્મ ના આધાર કુંવર કામજી, તો આજે યાદ કરીએ બાપુને ગમતું એક જ ભજન ગાઈએ સાથે બેસીને ભગવાન આત્માની વાત. આ શબ્દો એમના કહેલા શબ્દો છે, માત્ર અમે અમારું અભિમાન, અમે લખેલા શબ્દો અભિમાન માની એની સામે ગાતા હતા. એના હૃદયમાં બાળ જેવી નિર્દોષતા, જગતના દરેક જીવોને સિદ્ધ જોઈએ છીએ, અમે કોઈને રાગ વાળા જોતા નથી. અરે એની વાતનો રણકાર એવો હતો, આવો વાત સાંભળો. વિચાર થાય ઘણી વાર લિફ્ટ વાળાને પૂછે, કાંતિભાઈને ત્યાં ઉતારો હતો, લિફ્ટ વાળાને, લિફ્ટના લિફ્ટ મેને પણ પૂછે, એને પ્રસાદી આપે, મને વિચાર આવે અરે જે પ્રસાદી લેવા માટે શેઠિયા લોકો દોડાદોડી કરતા હોય, આગળ આવવાની પ્રસાદી લેવા, એ પ્રસાદી એને આપે. પણ એને ખબર હતી
કે જ્યો જ્યો જે જે યોગ્ય છે ત્યાં સમાજવું તે,
કારણ એને ખબર હતી એને બે વચ્ચે કોઈ ભેદ નથી રાખ્યો. એને બધાને માન્યા છે કે આ તું પણ ભગવાન આત્મા છે, તને પણ સત્ય અવશ્ય મળવાનું છે, અને બધા જીવો સત્યને પામો, બધા અવશ્ય ને મુક્તિ પામો, સર્વ જીવનું કલ્યાણ થાય એવી ભાવના તો આપણને કેટલી સભામાં સુનાવી છે. આજે યોગ એવો સારો છે કે ધર્મની વાતમાં હજી ભેળ સુધી શક્યતા નથી. આવો આપણે બધા પ્રતિજ્ઞા કરીએ, હે ગુરુદેવ અમે સમ્યક દર્શન અવશ્ય પ્રાપ્ત કરવાના છીએ, પણ અમે આપના શિષ્ય છીએ. આજે મૂળ માર્ગ છે, મૂળ જે ધર્મ છે એ મૂળ વાતમાં અમે ક્યાંય ભેળસેળ નહીં થવા દઈએ, અને તો જ આપણે એના શિષ્ય એના સાચા ચેલા કહેવાની આપણી લાયકાત ગણી શકાય. અરે બાહ્યમાં મોહ માયા મમતાનું જ્યાં તાંડવ ચાલતું હોય, અરે લોકોને ધર્મની વાત સાંભળવાની ફુરસદ ન હોય એવા કાળમાં એક યોગી તું એવો પાયકો તે આખા હિન્દુસ્તાનને હલાવી દીધું. અરે તે અમને પામરમાંથી પ્રભુ બનાવ્યા, અરે તમે ભક્ત બનવા આવ્યા તેને તમને ભગવાન બનાવી ગયો. હે મારા નાથ, હે ગુરુદેવ, ભગવાનની ઓળખાણ તે તો અમને સમજાયું છે.
જે જાણતો અરહંતને દ્રવ્ય ગુણ પર્યાય પણે, એ જાણતો આત્મને સતું મોહ પામે લય ખરે.
ભગવાન ને જે જાણે છે, પોતાના અંતર આત્માને જે ઓળખે છે, પોતાના શુદ્ધ સ્વભાવને જે ઓળખે છે, એ સાચા ઈશ્વરને સાચા પરમાત્માને એ સાચી રીતે પ્રભુને ઓળખી શકે છે. સૌથી પહેલા એને ગમતું એક ગીત ગાઈએ, આનંદે પક્ષાંતિક ગ્રંથની વાત આવે, 144 ગાથા હોય, કારણ કે 14 ગાથામાં એમ કહે કે શુદ્ધ નહીં તે જ આત્મા છે, અને પછી 142માં એમ કહે કે પક્ષાંતિક ગ્રંથ. તેથી શું થયું, અહીં સુધી આવ્યો તેથી શું થયું? ભાઈ તું તારા આત્માને જો, તારી એક આંખથી તે હંમેશા જોયું છે, આજ સુધી બીજી આંખનો ઉપયોગ નથી કર્યો. ભાઈ તો એ જ ચાલુ રાખ, હવે એક આંખ બંધ કરી દે. પ્રથમ દ્રવ્ય દ્રષ્ટિને જોવા માટે તારી પર્યાયની આંખને સતત બંધ કરી દે. તું એક આંખથી તો જોતો આવ્યો છે, તો હવે એક જ આંખથી એકવાર જો. તું જે પર્યાય દ્રષ્ટિથી જોવે છે, હવે માત્ર તું એકવાર દ્રવ્ય દ્રષ્ટિથી જો. તારી જે બાહ્યમાં તને જે વિકાર દેખાય છે એ બધી માત્ર ક્ષણિક અવસ્થાઓ તો ભૂલી, અને અંતરનો ત્રિકાળી શુદ્ધ સ્વભાવ છે એ જે તારો સ્વભાવ તને દેખાતા અંતરમાં જેવું છે એવું બાહ્યમાં પ્રગટ થશે. અરે ભાઈ અંતરમાં અને બાહ્યમાં એક હોય એ તો સજ્જનતાનો નિયમ છે. આવો આપણે ગુરુદેવના શિષ્ય બની અને અંતરમાં જે છે શુદ્ધ તત્વ અને બાહ્યમાં પ્રગટ થવાની પ્રતિજ્ઞા કરીએ, અને આપણે કંઈ ગાઈએ કે શુદ્ધ તત્વને પામવા માટે. આપણે બધા માત્ર ક્રિયામાં ધર્મ માનીને બેઠા, આટલું કરી નાખીએ એટલે ધર્મ થઈ જાય, તત્વની શ્રદ્ધા માની લીધી એટલે સમ્યક દર્શન તો છે જ, હવે આપણે સાવક તો થઈ ગયા છે, હવે આગળ વધીને ચારિત્રની વાત કરતા હતા આપણે. અરે એક પરિવર્તન એને કરીને બતાવ્યું કે જગત એને સાધુ માનતા હતા અને એને પોતાને શ્રાવક ઘોષિત કર્યા છે. જગતમાં આપણે છાતી પર હાથ મૂકીને પૂછી લઈએ, આ રીતનું પરિવર્તન આપણને સમજાણું છે? જગત એને સાધુ માનીને પૂછતું હતું ત્યારે એને કહ્યું અમે સાધુ નથી, અમે માત્ર શ્રાવક છીએ. વિતરાગ દેવની આજ્ઞાની વિરુદ્ધનું એક વાક્ય પણ તેને જિંદગીમાં ઉચ્ચાર્યું નથી. વિતરાગ પુરુષના મૂળ માર્ગને તેને અંતરમાં એવો તો રસ પ્રતિ ઉતરી નાખ્યો હતો અને એને એ વખતે પરિવર્તનમાં પણ લખ્યું કે અમે અમારા અંતરના પરિણામ બાહ્યમાં રહી કહેવું કાંઈ અને કરવું કાંઈ, માનવું કાંઈ અને અનુભવતા કાંઈ કરવી, એ બે વાત અમને માન્ય નથી, એટલે અમારું આ પરિવર્તન છે. અને જગત જેને સાધુ માનતું હતું એને પોતાની જાતને શ્રાવક માન્યા, શ્રાવક મના ઘોષિત કર્યા અને એક નાનકડા એવા સંગર ગામમાં જઈને એને બચ્યું. લાખોની મેઘની ગજાવનારે સાવજને એક સંગરમાં જઈ અને ભગવાન આત્માની વાત પોતા માટે ગૂંચવી હતી. પણ સતના કોઈ સત સરળ છે, સત સહજ છે, સત સર્વત્ર છે. એ સતની સુવાસ એવી તો ઉઠી કે ભારતના ખૂણે ખૂણે, ભારતની બહાર દેશો દેશમાં એ સતનો ડંકો એવો તો વાગ્યો કે નાના નાના બાળકો પણ કહેવા માંડ્યા. એક શિષ્ય કહી શકાય એવા આત્મ દર્શન પ્રાપ્ત માતા કહે છે. શોષિયો સંદેશો દેજો એ મારા કાનને, બાપુ એક વાર દર્શન દો ને ગુરુરાજ. એ વિનંતી કરી હોય, ભગવતી માતાએ વિનંતી કરી હોય અને ગુરુદેવે વિનંતી જાણે સાંભળી, આપણી વચ્ચે સમજી લ્યો, આપણને ખબર મળ્યા કે ગુરુદેવના એક વાર આપણને દર્શન થવાના છે. લાખે લાખો માણસો હઈ હઈ ગળાય એવી સભા આપણે છઠ પંદરમાં જામી હોય, ગુરુદેવજી પધારે, આપણે બધાને દર્શન થાય, માંગણી સંભળાવે, અને સભાની વચ્ચે તો ટાંકણી પડે તો અવાજ આવે એવી શબ્દતા હોય. આપણને એક વાર દર્શન થયાનો તો જાણે મનમાં ઉલ્લાસ હોય, પણ ફરી વાર વિયોગ થવાનો છે એ પણ આપણા મનમાં ઘૂંટાતો હોય. અને એ વખતે બાપુ આપણને પૂછીને બેસે કે ભાઈ અમારા ગયા પછી તમે ભાઈ ભાઈ સંપીને તો રહ્યા છો, આવો સવાલ પૂછી લીધો તો આપણે શું જવાબ આપશે? ગુરુદેવ અમે આત્મા તો નથી મળ્યો, પણ અમે કદાચ આપનો વારસો પણ અમે નથી સંભાળી શક્યા. આવો ફરી વાર આપણે એક વાર પ્રતિજ્ઞા કરીએ, અમે માર્ગને બદલવા દઈએ, અમારી પર પ્રતિકૂળતાના ગંજ વરસતા હોય તો ભલે વર્ષે, પણ જે સત વાત આપે આપી ગયા છો એને અમે સંભાળવાની તાકાત અમારા નાનકડા હાથમાં નથી. આપ એકમાંથી 4 લાખ થઈ ગયા. અરે બ્રહ્મચારી તમે એવા હતા, તમારા 4 લાખ સપૂતો આજે થયા છે. એ ગુરુદેવ અમે ફરી વાર આપને વચન આપીએ છીએ, કદાચ અમે કોઈ મોહવશ કોઈ રાગવશ કોઈ કારણવશ અમે કદાચ તમારા આત્માના કલ્યાણમાંથી પાછા હટ્યા હોય તો અમે માફ કરી દો, અમે કદાચ સંપીને ન રહ્યા હોય તો અમે માફ કરી દો. હવે અમે સંપીને રહેશું, પ્રથમ આત્માનું કલ્યાણ કરીશું અને ફરી વાર આ જગતમાં જન્મ ન લેવાની અમે ગુરુદેવ પ્રતિજ્ઞા કરીએ છીએ. સૂર્ય કીર્તિનાથના સમોસરણ સુધી કદાચ અમે રાહ ન જોઈએ, આવા આપના અમને આશીર્વાદ આપો. અને જાણે કે ગુરુદેવથી આપણે આશીર્વાદ આપે અને મધુર એવી મજાનું સ્વપ્ન તૂટી ગયું. આવો ફરી વાર બાપુને યાદ કરી બાપુની શ્રી એવું ભજન બીજું બોલી આપે.
Thank you.
આ વાત તો હવે સમજી ગયા હતા. ક્રિયામાં ધર્મ નથી વાત તમે સમજી ગયા હતા, એમાં તો હવે શંકા મને કોઈ કારણ નથી. પણ મારી ભૂલ ક્યાં થાય છે? અનાદિથી રખડવાનું કારણ શું છે? પાપ ભાવ અને પુણ્ય ભાવ આત્માના સ્વભાવની બહારની વસ્તુ છે. મહેમાન છે, આવીને ચાલ્યા જનારા છે, અને તો પછી અમારી ખરેખર સંસારમાં રખડવાનું કારણ શું છે?
Thank you.
સદગુરુદેવનો જય,
પવિત્ર દિગંબર
જય, ધર્મનો જય.